સોનલ બેન, તમે લખો છો કે મારા ઓડિયો તમે રોજ સાંભળો છો, ઘરના બધા સાંભળે છે, નાના મોટા સાથે બેસીને સાંભળે છે, નાના છોકરાઓને તો ઓર વધારે મજા આવે છે સાંભળવાની, ના સમજણ પડે તમને પૂછે છે. અમે દરરોજ તમારા ઓડિયોની રાહ જોઈએ છે, ન આવ્યો હોય તો અમે પોડકાસ્ટ ઓડિયોની લિંકમાંથી પણ એક બે ઓડિયો સાંભળી લઈએ છીએ. બહુ સરસ સોનલબેન, બસ આવી પ્રેક્ટિસ રાખજો, એમાંથી ઘણું બધું જાણવા મળશે, સમજવા મળશે અને એમાંથી તમે આગળ વધી શકશો. તમારો સવાલ છે કે બેન, તમે એક વખત કીધું છે કે હું તમને 5 સજ્જાઈ સમજાવીશ, તો એમાંથી 1 કે 2 સજ્જાઈ આપે સમજાવી છે અને બાકીની નથી સમજાવી, તો એ સમજાવવાની કૃપા કરશો. ઓકે સોનલબેન, મેં કઈ સમજાવી કઈ નથી સમજાવી મને નથી ખબર, એટલે હું 5 એ 5 સમજાવી દઈશ તમને, કેમકે મારી પાસે ઘણા વખત પહેલાં મેં આ લખેલું આનું વિવેચન એ છે, એટલે હું તમને 5 એ 5 આપી દઉં છું સજાએ, એક સાથે જ એક એક સજાએનો એક એક ઓડિયો બનાવીશ, પણ આમ એક જ પાર્ટમાં બધા ઓડિયો લઈ લઈશ એટલે તમે એક સાથે સાંભળી શકો. બરાબર, પહેલાં હું તમને સજાઈ સાંભળાવીશ પૂરી અને પછી એનું વિવેચન કરીશ. ઓકે, જીવ દયાની સજાય. ચતુર નર જીવ દયા ધર્મ સાર, જેથી પામીએ ભવનો પાર, ચતુર નર જીવ દયા ધર્મ સાર. ગજ ભવે સસલો ઉગરિયો રે, કરુણા રસ આની અપાર, શ્રેણિક ને ઘેર ઉપન્યો રે, અંગજ મેઘ કુમાર, ચતુર નર જીવ દયા ધર્મ સાર. વીરવાંડી વાણી સુણી રે, લીધો સંયમ ભાર, વિજય વિમાને ઉપન્યો રે, સિદ્ધ સે મહાવિદેહ મોજાર, ચતુર નર જીવ દયા ધર્મ સાર. નેમ પ્રભુ ગયા પરણ વારે, સુણી પશુડાનો પોકાર, પશુડાની કરુણા ઉપની રે, તજી રાજી મતિ નાર, ચતુર નર જીવ દયા ધર્મ સાર. શરણે પારે વો ઉગારિયો રે, જુવને મેઘરથ રાય, શાંતિનાથ ચક્રી થયા રે, દયા તને સુપસાય, ચતુર નર જીવ દયા ધર્મ સાર. માસ ખમણને પારણે રે, ધર્મ રુચિ અણગાર, કીડીઓની કરુણા ઉપની રે, કીધો કડવા તુંબાનો આહાર, ચતુર નર જીવ દયા ધર્મ સાર. સર્વાર્થ સિદ્ધમાં ઉપન્યા રે, સિદ્ધ્યા વિદેહ મોજાર, ધર્મ ઘોષના શિષ્ય થયા રે, રૂડી દયા તણાય પસાય, ચતુર નર જીવ દયા ધર્મ સાર. અર્જુન માળી જાણ જોરે, લીધો સંયમ ભાર, કર્મ 6 માસે ક્ષય કરી રે, પહોંચે મુક્તિ મોજાર, ચતુર નર જીવ દયા ધર્મ સાર. દેવકી નંદન સુહામણા રે, નામ તે ગજ સુકુમાર, ધગધગતી સગડી સહી રે, આની દયા રે અપાર, ચતુર નર જીવ દયા ધર્મ સાર. એ ધર્મ છે સુર તરુ સમોરે, જેહની શિયળ છાય, સેવક જનનિત સેવ જોરે, એ હશે મુક્તિનો દાય, ચતુર નર જીવ દયા ધર્મ સાર. આ સજ્જાયના રચયિતા અજ્ઞાત છે, એમને એક એક ઉદાહરણ દ્વારા એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ જીવદયા ધર્મ કલ્પવૃક્ષ સમાન છે, જેની શીતળ છાંયમાં જીવ સાતા પામે છે. જો આ જીવદયા ધર્મનું નિત્ય સેવન કરવામાં આવે તો એ ધર્મ મુક્તિદાયક છે, મોક્ષ અપાવનાર છે. કવિ શ્રી મેઘકુમારનું દ્રષ્ટાંત આપે છે કે ત્રીજા ભવે મેઘકુમાર વૈતાગ્ય પર્વતની ભૂમિમાં 6 દાંત વાળો હાથી હતો. એક વખત વનમાં દાવાનળ લાગ્યો, તેનાથી ભય પામી તૃષાતુર હાથી એટલે તરસ્યો હાથી કિચડવાળા સરોવરમાં પેઠો. પાણી પણ મળ્યું નહીં અને કિચડમાં ખૂંપી ગયો. ઘણા વૈરી હાથીઓએ આવીને એને દાંતના પ્રહાર કર્યા. 7 દિવસ સુધી ભૂખ્યો તરસ્યો ઘણી પીડા અનુભવી મરીને વિંધ્યભૂમિમાં 4 દાંતવાળો હાથી થયો. ત્યાં પણ અગ્નિ લાગેલો જોઈ જાતિ સ્મરણથી પૂર્વભવ યાદ આવ્યો, તેથી દાવાનળથી ભય પામે એક યોજન પ્રમાણ ભૂમિની અંદરથી તૃણ કાષ્ટ લીલા અંકુરો બધું ઉખેડીને કાઢી લીધું, દૂર ફેંકી દીધું. એક વખત ફરી દાવાનળ પ્રગટ્યો, તે વખતે આ હાથી એટલે કે મેઘકુમારનો જીવ પરિવાર સહિત પેલા 1 યોજનવાળા મંડપમાં આવી ગયો. બીજા ઘણા વંચર પ્રાણીઓ પણ ત્યાં આવ્યા. તે વખતે હાથીએ શરીર ખણવા માટે 1 પગ ઊંચો કર્યો. તેવામાં એક સસલો બીજી કોઈ જગ્યા ન મળવાથી હાથીના પગ નીચેની જગ્યાએ આવીને ઊભો રહી ગયો. પગ મૂકવા જતા હાથીએ સસલાને જોયો. એને સસલા પર દયા આવી કે હું પગ નીચે મૂકીશ તો બિચારો સસલો ચગડાઈ જશે. જુઓ તિર્યંતના ભાવમાં પણ કેટલી જીવદયા, ને આપણે મનુષ્યો જીવતે જીવ સસલાના વાળ ખેંચીને કાઢીએ, એની આંખોમાં શેમ્પુ નાખીને પરીક્ષણ કરીએ, ફરના એના ફર એના કોટને પર્સ બનાવવા તેની ચામડી ઉખેડી નાખીએ, જીવતે જીવ મારી નાખીએ, જરા વિચાર તો કરો કેટલી હદે આપણું લેવલ નીચે ઉતરી ગયું છે, ને છતાં કહીએ અમે તો જૈન. આપણે આ હાથીને જૈન કહીશું કે આપણી જાતને? 8 દિવસે દાવાનળ શાંત થયો. ત્યાં સુધી આ હાથીએ પગ ઊંચો રાખ્યો, તેથી પગ અકળાઈ ગયો, કેમકે એનું શરીર પણ સ્થૂળ હતું, તેથી જેવો પગ નીચે મૂકવા જાય છે ત્યાં પોતે નીચે પટકાઈ જાય છે. ઘણી વેદના ભોગવી મૃત્યુ પામે જીવદયાના પરિણામથી મગધ દેશમાં રાજગૃહ નગરે શ્રેણીક રાજાની રાણી ધારિણીની કુક્ષીએ પુત્ર પ્રાણે ઉત્પન્ન થયો. તે જ મેઘકુમાર રાજા, તેમણે મહાવીરની દેશના સાંભળી વૈરાગ્ય પ્રાપ્ત થયો. વૈરાગ્ય પ્રાપ્ત થવાથી દીક્ષા અંગીકાર કરી નિર્મળ ધ્યાન વડે આયુષ્ય પૂર્ણ કરી અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. જુઓ જીવદયા ક્યાં પહોંચાડ્યો. ત્યાંથી ચબી મહાદેવ ક્ષેત્રમાં મનુષ્યપણ પામે મોક્ષે જશે. તો આ દ્રષ્ટાંત દ્વારા તમે જોયું કે એક તિર્યંચના ભાવમાં કરેલી આટલી જીવદયાએ મેઘકુમારના જીવને કેવું પુણ્યાનુબંધી પુણ્ય બંધાવ્યું કે જે એને મોક્ષ સુધી પહોંચાડશે. હજુ જરા ઊંડાણમાં જાઓ તો ખબર પડશે કે ભગવાને કહેલી એક એક વાતમાં કેટલું તત્વજ્ઞાન પીરસ્યું છે. જુઓ 6 દાંતવાળા હાથીના ભાવમાં પણ મેઘકુમારના જીવે કેટલી વેદના સહી, કેટલી બધી વેદના સહી. કાદવમાં ખૂંપવું, ભૂખ્યા તરસ્યા, બીજા હાથીઓના દાંતનો પ્રહાર સહેવો, પણ આ એની અકામ નિર્જરા હતી, તેની ઈચ્છાથી નથી સહ્યું, ફરજિયાત સહેવું પડ્યું ને સહ્યું છે. માટે આટલું સહન કરવા છતાં તેને તિર્યંચપણું જ મળ્યું, પાછો હાથીનો જ ભાવ મળ્યો. ઈચ્છા રહિત અને આર્ત ધ્યાન સહિત જે સહન કર્યું તેનું પરિણામ તિર્યંચ ગતિ. જ્યારે ચાર દાંતવાળા હાથીના ભવમાં મેઘકુમારના જીવે જે સહન કર્યું તે પોતાની સ્વેચ્છાએ કર્યું, એટલે કે તે સકામ નિર્જરા થઈ, જેનાથી કેટલાય કર્મોનો ભૂક્કો બોલાઈ ગયો. વળી સમતા ભાવે સહન કર્યું, જેથી સદગતિ મળી, માનવ ભવ મળ્યો. શાસ્ત્ર કહે છે કે 1000 વર્ષ અકામ નિર્જરા કરતાં કરતાં જેટલા કર્મ ન ખપે એટલા 1 દિવસની સકામ નિર્જરાથી ખપી શકે છે. આ આંકડા ફક્ત સમજવા માટે છે. તો જોયું, ચાર દાંતવાળા હાથીની સકામ નિર્જરા પ્લસ એનો દયાભાવ પ્લસ એમાં સમતાભાવ, જેના દ્વારા એ ફટાફટ મોક્ષની સીડી ચડી જશે. ઓકે, હવે જોઈએ બીજું ઉદાહરણ. કવિશ્રી બીજા ઉદાહરણમાં નેમ પ્રભુનું જીવદયાનું ઉદાહરણ આપે છે કે રાજુલને પરણવા ગયેલા નેમકુમાર પશુઓનો પોકાર સુણીને હૃદયમાં અત્યંત કરુણા ઉપજે છે કે એક સ્ત્રીને કારણે આટલા પશુઓનો ઘાત. ના ના, નહીં નહીં, સારથી રથ પાછો વા. ઇતિહાસમાં આવું દ્રષ્ટાંત અજોડ છે, ને હર્ષ ઘેલા બનેલા પશુઓની વાતો સાંભળવી છે તમારે. કવિએ કરેલી કલ્પના, હા જુઓ સાંભળો. હરણી હરણદાને કહે છે કે હવે તું કાં પોકાર કરે છે, નેમકુમાર આવ્યા છે, આપણે છૂટી જઈશું. સાબર સાબરીને કહે છે કે ત્રિભુવન તાત આવ્યો છે, હવે તો આપણે આપણા જાયાને જોઈ શકીશું. રોઝ રોઝડીને કહે છે કે દયાળુ દેવ આવ્યો છે, હવે ઘડી ઘડી ઊંચી નીચી નહીં થા, ખુશ થા. નેમકુમારે તો પશુઓનો પોકાર સુણી દયા આણી છોડાવ્યા, પણ આપણને એવો પોકાર સુણાય છે ખરો. ચીઝની એક એક કાતરીમાં તાજું જન્મેલું એક એક વાછરડું પોકાર પાડી પાડીને કહે છે કે અમને બચાવો બચાવો, તમારી સ્વાદ લોલુપતાના ખપ્પરમાં અમને કાં હોમો છો. ગાય માતા આંખમાં આંસુ સાથે કહે છે કે મારા બાળને જીવવા દો, મારા બાળને જીવવા દો. પણ હે ગાય માતા, તને શું કહું, અમારા કાન પ્લાસ્ટિકના થઈ ગયા છે, એનાથી કોઈ સજીવનો અવાજ કે પોકાર સુણી શકાતો નથી. એ તો ફક્ત નિર્જીવ એવા ટીવી ટેબ મોબાઈલ લેપટોપ એનો જ અવાજ સાંભળી શકે છે. અરે સવારથી સાંજ સુધી વપરાતી તમારી એક એક વસ્તુ, તમારો સાબુ, ટૂથપેસ્ટ, સૌંદર્ય પ્રસાધનો, બિસ્કિટ્સ, બેકરી પ્રોડક્ટ્સ, જામ, જેલી, ચોકલેટ, આઈસ્ક્રીમ, પીઝા, પાસ્તા, બ્રેડ, અરે તમારા જૂતા, પર્સ, બેલ્ટ, એક એક વસ્તુમાં પ્રાણીઓ પોકાર પાડી પાડીને કહે છે કે અમને બચાવો. તમે જે કહેશો તે અમે તમારી સેવા કરશું, પણ અમને જીવવા તો દો. પણ આ પોકાર આપણા બહેરા કાને અથડાઈને પાછો જાય છે. નેમકુમારની જેમ આપણો રથડો ક્યારેય પાછો વળતો નથી. કાંડા બટાટાની તો શું વાત કરું, આપણે તો હોંશે હોંશે માંસાહાર કરતા થઈ ગયા, અને પાછા કહીએ છીએ કે અમે તો જઈ. જો તું તારું ને સર્વનું કલ્યાણ ઈચ્છતો હોય તો રથડો પાછો વાળ, માનવ રથડો પાછો વાળ. આ જીવદયાની સજાયમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું છે મેઘરથ રાજાનું. ઈશાન ઇન્દ્રે દેવોની સભામાં મેઘરથ રાજાના જીવદયાના ગુણની ભરપૂર પ્રશંસા કરી કે આ રાજા કદી પણ ધર્મથી ચડે એવો નથી. આ સાંભળી માસુર નામના દેવને થયું કે ઇન્દ્ર જેને પ્રશંસા કરે છે તે જોઉં તો ખરો કે કેવો છે. માટે તે સિંચાણાનું રૂપ ધારણ કરે છે. એક પ્રકારનો પક્ષી સિંચાણાના મોઢામાંથી છટકીને પારેવડું મેઘરથના ખોળામાં પડે છે અને કહે છે, હે રાજવી, મને બચાવો, આ સિંચાણો મને ખાઈ જશે. સિંચાણો કહે છે, હે રાજવી, આ મારો આહાર છે, મને આપી દો. ત્યારે મેઘરથ રાજા કહે છે કે આ પારેવડું મારા શરણે આવ્યું છે, તે તો હું તને નક્કી નહીં આપું, પણ હું તને બીજું માંસ મંગાવી દઉં, તેનો તું આહાર કર. સિંચાણો કહે છે કે કાં તો મને આ પારેવડાનું માંસ જોઈએ, અને કાં તો તારા શરીરનું, તારા દેહનું આ પારેવડાના પ્રમાણ ત્રાજવે તોડીને આપ. તારા શરીરનું માંસ, આ પારેવડાનું જેટલું વજન છે એટલું તું મને વજન કરીને આપ, બીજું મને ના જોઈએ. મેઘરથના દિલમાં તો જબ્બર જીવદયા વસેલી હતી. એને ત્રાજવાના એક પલ્લામાં પારેવડાને મૂક્યું અને બીજા પલ્લામાં કાપી કાપીને પોતાનું માંસ મૂકતો ગયો. પણ આ તો દેવ માયા હતી, એક અંશ પણ ત્રાજવું નમે નહીં. મહાજન બધા જ રાજાને વિનમે છે કે પારેવડાને ખાતર સુકામ દેહને કાપો છો? પણ રાજવી કહે છે, હું મારા જીવને સાથે પણ જીવદયા કરીશ. અને રાજવી પોતે જ ત્રાજવામાં બેસી જાય છે. સિંચાણાને કહે છે, લે આ મારો દેહ, ભાવે તે ખા. જીવથી પારેવાને અધિક ગણ્યો ત્યાં દેવ પ્રગટ થાય છે, ક્ષમા માંગે છે, કહે છે કે ઇન્દ્રે જેવી પ્રશંસા કરી હતી તેવો જ તું છે. મેઘરથની કાયા સાજી કરી દેવ પોતાને સ્થાને જાય છે. અહો અહો, કેવી ઉત્કૃષ્ટ જીવદયા, જેનો જોટો ન જડે ક્યાંય, જેને લીધે મેઘરથ રાજા બે પદવી પાના, ચક્રીપણું અને તીર્થંકર પણ. મેઘરથ રાજા એટલે શાંતિનાથ દાદાનો 10મો ભવ. આ વાર્તા વાંચી મનમાં પ્રશ્ન થાય છે કે શું ખરેખર આપણે આ મહાત્માઓના સંતાનો છીએ? ક્યાં એ પારેવડા માટે જીવ આપનાર, અને ક્યાં આપણે પોતાના માટે અનેક પશુ પક્ષીનો જીવ લેનાર? ઉત્તરાયણમાં કેટલા પારેવડાની પાંખો કાપી કેટલાના જીવ લીધા? ચલો આગળ ચાલીએ. જુઓ, પેલા ધર્મ રૂચિ અણગાર એ વિચારે છે કે આ કડવી તુંબડીનો હાર જમીનમાં પરઠવીશ તો કેટલી કીડીઓ મરી જશે. જો એક ટીપાથી આટલી કીડીઓનો સંહાર થતો હોય તો એના દિલમાં અત્યંત કરુણા ઉપજે છે અને પોતે જ કડવી તુંબડીનો રસ પી જાય છે. સમતા અને ધ્યાનમાં લીન થતા સર્વાર્થ સિદ્ધમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. ત્યાંથી મહાવિદેહમાં મનુષ્ય જન્મ પામી મોક્ષે જશે. આ છે જીવદયાનો પ્રતાપ. એવી જ રીતે અર્જુન મારી તેના શરીરમાં યક્ષના પ્રવેશને કારણે રોજ 7ની હત્યા કરતો ત્યારે જ એને શાંતિ થતી. 6 મહિના સુધી આ ક્રમ ચાલ્યો. તે શ્રેષ્ઠી પુત્ર સુદર્શન, એને જ્યારે સુદર્શનનો ભેટો થાય છે ત્યારે સુદર્શનના નૌકાર મંત્રના પ્રભાવે યક્ષ નાસી જાય છે. તે પછી સુદર્શનની સાથે અર્જુન માળી પ્રભુ મહાવીર પાસે જાય છે. દેશના સાંભળી દીક્ષા ગ્રહણ કરે છે. એમને છઠને પારણે છઠ કરવાની પ્રતિજ્ઞા કરી પારણાના દિવસે વહુરવા જતા ત્યારે લોકો એમને, આ એ જ હત્યારો છે, આણે મારા પુત્રની હત્યા કરી, આણે જ મારા ભાઈની, આણે જ મારા પત્નીની, આણે જ મારા સગાવાલાની હત્યા કરી છે એમ કહી લોકો એને ખૂબ રંજાડતા, ઉપસર્ગ કરતા, છૂટા પથરાઓ મારતા. પણ મુનિ ખૂબ જ ક્ષમતા ધારણ કરતા, કોઈનાય પ્રત્યે મનમાં બિલકુલ અપ્રીતિ થવા દેતા નહીં. પોતે કરેલી 1260 જીવોની હત્યાનું પ્રાયશ્ચિત 6 મહિના સુધી કરી કેવળ જ્ઞાન પામી 15 દિવસના અનશન બાદ કાળ ધર્મ પામી મોક્ષે ગયા. અને છેલ્લે શ્રી ગત્સકુમારની વાત કરું છું. તેઓ દેવકીના પુત્ર શ્રી કૃષ્ણના નાના ભાઈ હતા. નેમિનાથ ભગવાનની દેશના સાંભળી ગત્સકુમારે ચારિત્ર ગ્રહણ કરી અને પ્રભુની આજ્ઞા લઈ સ્મશાન ભૂમિમાં કાયોત્સર્ગ મુદ્રાએ રહ્યા. તે વખતે ફરતા ફરતા ત્યાં આવેલા સૌમિલ સસરાને થયું કે આ દુષ્ટે મારી નીર અપરાધી પુત્રીને પરણીને ફોગટ વગોવી છે. આમ મનમાં અત્યંત દ્વેષ લાવીને સૌમિલે કૌશક ધ્યાને રહેલા ગત્સકુમારના માથે માટીની પાળ બાંધી તેમાં ખેરના ધગધગતા અંગારા ભર્યા. અગ્નિ વડે મસ્તક બળવા છતાં પણ ગત્સકુમારે અપૂર્વ ક્ષમતા ધારણ કરી શુક્લ ધ્યાન વડે અંતઃકૃત કેવલી થઈ મોક્ષે ગયા. છેલ્લા બંને ઉદાહરણ બતાવે છે કે માનવી માનવ પ્રત્યે કેવી જીવદયા, માનવીની માનવ પ્રત્યે કેવી જીવદયા, કેવી ઉત્કૃષ્ટ દયા ભાવના, ક્ષમા ભાવના, જેનો જોટો જડે તેમ નથી. આજે જ્યારે માણસ માણસને, પશુ પંખીઓને શાકભાજીની જેમ કાપી રહ્યો છે, શાક બેસુમાર કતલખાના વધી રહ્યા છે, ત્યારે આ મહાપુરુષની મહાન વાતો ઘણું તત્વ પીરસી જાય છે. જરા ઊંડાણથી વિચારો, આ મહાનુભાવો એ કોની જીવદયા કરી? એમના પોતાના જીવની. જો એમણે બીજા જીવો પર ક્રોધ, લોભ, લાલસા કે લોલુપતાના કારણે તેમનો વધ કર્યો હોત તો તે દ્વારા જે કાંઈ કર્મ બાંધત તે કોને ભોગવવા પડત? કોણ દુઃખી થાત? એમનો પોતાનો જ આત્મા. તો એમણે દયા કરીને કોને ઉગારી લીધો? પોતાના જીવને જ દુર્ગતિમાં પડતો બચાવી લીધો. એક વાત કાનમાં કહું, જીવ દયાનો મતલબ જ એ થાય છે કે પોતાના જીવ પર દયા કરવી. તમે શું સમજો છો? તમે 5-25 ઢોરોને કતલખાનેથી છોડાવ્યા એટલે જીવો પર તમે દયા કરી મોટું જીવ દયાનું કાર્ય કર્યું? ના ના, તું તો ફક્ત નિમિત્ત બન્યો. જો એ જીવોના નસીબમાં છૂટવાનું હોત તો તું બીજું કોઈ નિમિત્ત બને. તું તો મેં છોડાવ્યા કરીને નાહકનો અહંકાર કરે છે. ભાઈ, તે જીવોને છોડાવીને તારા જીવ પર જ ઉપકાર કર્યો છે. તારા જીવને તે ધિષ્ટ બનતા બચાવી લીધો છે, દુર્ગતિમાં પડતા બચાવી લીધો છે, તેમાં ક્ષમા નામના ગુણને અવકાશ આપ્યો છે. હવે ખબર પડી કે તે કોની જીવદયા કરી? જો તને તારા જીવ પર દયા આવતી હોય તો એવું જીવન જીવ કે જેમાં ઓછામાં ઓછી હિંસા હોય, એવી વસ્તુ વાપર કે જેમાં પશુ પક્ષીની હત્યાથી જે ન બની હોય, એવો ખોરાક લે જેમાં માંસાહાર ન હોય. જાણો છો, દૂધ પણ આજે એક માંસાહાર જેવું થઈ ગયું છે. દૂધ વધારવા માટે પ્રાણીઓને વારંવાર કૃત્રિમ ગર્ભાધાર, જેનાથી તેમના હાડકા નબળા પડી જાય, ઊભા પણ ના રહી શકે, એટલે 5-6 વર્ષમાં જ એમને કતલખાને ધકેલી દેવાય. જે પશુઓ કુદરતી રીતે 15-20 જીવે એની 5-6 વર્ષમાં આ હાલત થાય છે. દૂધના એક ગ્લાસમાં તમે દૂધ નથી પીતા, પણ પશુઓની વેદના, એન્ટીબાયોટિક દવાઓ, કેમિકલ, ઓક્સિટોસિન, એના ઇન્જેક્શનો એ પીઓ છો. ખરા અર્થમાં જીવદયા કરવી હશે તો કતલખાના આધારિત ચીજ વસ્તુની ડિમાન્ડ ઘટાડો, અહિંસક વસ્તુની માંગ વધારો, ખાવા પીવાની, પહેરવા ઓઢવાની જે જે હિંસક વસ્તુઓ છે તેનો ત્યાગ કરો. સંપૂર્ણ ન થઈ શકે તો થોડી છૂટ રાખીને બાકી બધું ત્યાગ કરો, તો જ જીવદયા તરફ ડગ ભરાશે. બરાબર, આ જીવદયાની સજાએ સમજાઈ ગઈ હશે. હવે બીજી સજાએ આપણે પછી જોઈશું. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. ફોરવર્ડ ટુ મેક્સિમમ પ્લીઝ. આપણે જીવદયાની સજ્જાયનું વિવેચન સાંભળ્યું. હવે આજે લઉં છું 8 મદની સજ્જાય. પેલા આખી સજાય બોલી લઉં છું, પછી એનું વિવેચન કરું છું. ઓકે, મદ 8 મહામુનિ વારીએ જે દુર્ગતિના દાતારો રે, શ્રી વીર જીનંદ એમ ઉપદિશે ભાખે સોહમ ગણ ધારો રે. હાજી જાતિ નો મદ પહેલો કહ્યો, પૂર્વે હરિકેશીએ કીધો રે. ચંડાળ તણે કુળ ઉપન્યો, તપથી સવિકાજ સીધો રે. હાજી કુળમદ બીજો દાખ્યો, મરીચી ભવે કીધો પ્રાણી રે. કોડા કોડી સાગર ભવમાં ભમ્યો, મદ મકરો ઇમ જાણી રે. હાજી બળમદ દુઃખ પામ્યા, શ્રેણીક વસુભૂતિ જીવો રે. જઈ ભોગવ્યા દુઃખ નરક તણા, બૂમ પાડતા નિત રીવો રે. હાજી સનત કુમાર નરેશરુ, સુર આગળ રૂપ વખાણ્યું રે. રોમ રોમ કાયા બગડી ગઈ, મદ ચોથાનું એ ટાણું રે. હાજી મુનિવર સંયમ પાળતા, તપનો મદ મનમાં આવ્યો રે. તથા કુરગુડુ ઋષિ રાજીઓ, પામ્યા તપનો અંતરાયો રે. હાજી દેશ દસારણ નો ધણી, દસારણ ભદ્ર અભિમાની રે. ઇન્દ્રની રિદ્ધિ દેખી બુજીઓ, સંસાર તજી થયો જ્ઞાની રે. હાજી સ્થુલ ભદ્રે વિદ્યાનો કર્યો, મદ સાતમો જે દુઃખદાયી રે. શ્રુત પૂરણ અર્થ ન પામ્યા, જુઓ માન તણી અધિકારી રે. રાય સુભૂમ સટખંડ નો ધણી, લાભ નો મદ કીધો અપાર રે. હય ગય રથ સબ સાગર ગત્યું, ગયો સાતમી નરક મોઝાર રે. ઇમ તન ધન જોબન રાજ્યનો, મ કરો મનમાં અહંકારો રે. એ અથિર અસત્ય સ્વીકારમું, વીણસે બહુ વારો રે. મદ આઠ નિવારો વ્રતધારી, પાળો સંયમ સુખકારી રે. કહે માન વિજય તે પામસે, અવિચળ પદવી નર નારી રે. આઠ મદની સજ્જાયના રચયિતા ઉપાધ્યાય શ્રી માન વિજય અદ્ભુત આધ્યાત્મ યોગી હતા. મોહનીય મિથ્યાત્વ કસાયરૂપ શત્રુ જેના નાસી ગયા છે, અને રણ મેદાનના ખુમારીપૂર્વક ઉત્કૃષ્ટ ચારિત્રરૂપ શસ્ત્રોથી કેસરિયા કરીને અજિતનાથ પ્રભુને કહે છે કે અનુભવ રસનો ટાણો મળ્યો. આમ સમ્યક દર્શનની નિશ્ચિત ખાતરી એમણે પ્રદર્શિત કરી છે. એવા શ્રી માન વિજયજીની સજ્જાઈનો અર્થ પામવા આપણે પ્રયત્ન કરીએ. આ સજ્જાઈમાં આઠેય પ્રકારના મદ એક એક ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઉપાધ્યાય માન વિજયજી કહે છે કે ગમે તેવો મહામુનિ હોય, પણ જો આ આઠમાંથી કોઈ પણ વાતનું લેશ માત્ર અહમ આવી ગયું, તો નિશ્ચયથી તે દુર્ગતિમાં પટકી દે છે. માટે કોઈ પણ પ્રકારનો મદ સેવવા જેવો નથી. સોહમ ગણધર કહે છે કે વીરનો એ જ ઉપદેશ છે કે હે જીવ, અભિમાનની દિવાલે ટકરાઈશ નહીં, ત્યાંથી પાછો વળ, પાછો વળ. જાતિમદ માટે હરિકેશીનું ઉદાહરણ આપતા કહે છે કે ગંગા નદીને કિનારે બાળકોટ નામે ચંડાળ રહેતો હતો. તેની ગાંધારી નામે સ્ત્રી થકી એક પુત્ર થયો, એનું નામ હરિકેશી. તે પૂર્વ ભવમાં બ્રાહ્મણ હતો. ત્યારે તેણે પોતાના કુળનો અને અથાગ રૂપનો મદ કર્યો હતો, તેથી તે આ ભવમાં નીચ કુળમાં ચંડાળના ઘરે ઉત્પન્ન થયો. તે અને પૂર્વના રૂપના મદને કારણે તે બેડોળ, કાળો અને કદરૂપો થયો. તેથી તેના બાપને પણ તે ગમતો નહોતો. કારણ મળતા તે હરિકેશીને મારતો. હરિકેશી પણ બીજા છોકરાઓ જોડે લડતો, ઝઘડતો, મારતો. એક વખત એને જોયું કે એક ઝેરી સાપ આવ્યો, એને લોકોએ મારી નાખ્યો. થોડી વાર પછી બીજો સાપ આવ્યો તો લોકોએ કહ્યું કે આ ઝેરી નથી, એને કોઈ ઈજા કરશો નહીં, આમ નિમિત્ત પામી, આ સાપનું નિમિત્ત પામી. એને થયું કે ઓહો, જેનામાં ઝેર હોય એની બુરી દશા થાય છે, જેનામાં ઝેર નથી તે સર્વદા શાંત છે, જે તેને કોઈ સતાવતું નથી. ખરેખર હું ઝેરી છું, મારો સ્વભાવ તોફાની છે, એટલે લોકો મને સતાવે છે, એમ વિચારી જંગલમાં દૂર ચાલ્યો જાય છે. ત્યાં કોઈ મુનિનો ભેટો થાય છે, તેની પાસે બોધ પામી દીક્ષા લઈ મોક્ષે જાય છે. પણ જાતિમત કરેલ તેને ચંડાળનો કુર્તો એ જાતિમદે આપ્યું જ. તેવી રીતે ઘોર અહંકાર કુળમદ કરવાને કારણે એક કોડા કોડી સાગરો પણ ચાલે તેવું નીચ ગોત્ર કર્મ મરીચીના ભાવમાં શ્રી મહાવીર સ્વામીના જીવે બાંધ્યું. તેમાં બાકી રહેલ 82 દિવસ અંતિમ ભવની શરૂઆતમાં દેવાનંદાની કુક્ષીમાં રહીને ભોગવવું પડ્યું. માટે જ કહ્યું છે કે અહમ એ એક એવો દોષ છે કે જે તમને બધા ક્ષેત્ર માટે અપાત્ર બનાવે છે. આ દોષ એવો ડાયાબિટીસ છે કે જેની હાજરીમાં એક પણ રોગ, કામ ક્રોધ એક પણ રોગ મટતો નથી. આ વાસણની દિવાલોને લાગેલી એવી ખટાશ છે કે જેના લીધે તેમાં ભરેલું ગુણોરૂપી દૂધ ફાટી ગયા વિના રહેતું નથી. અહંકાર દોષ નાશ થવા ન દે અને ગુણને ટકવા ન દે. શ્રેણિક રાજગૃહી નગરીના રાજા હતા, જે આવતી 24મા પદ્મનાભ નામે પ્રથમ તીર્થંકર બનવાના છે. એવો એ શ્રેણિકના ભાવમાં મિથ્યાત્વ અવસ્થામાં એક બાણે હરણી તથા ગર્ભમાં રહેલું બચ્ચું બે જીવની હિંસા કરી, વળી હિંસા કરીને પોતાના બળનું મદ કર્યું, અભિમાન કર્યું. મેં કેવું એક તીરમાં બે હત્યા કરી અને પોતે ખુશ થયા, અનુમોદના કરી. આમ શિકારના તીવ્ર રસવાળું પાપ બાંધતા નરકનું આયુષ્ય નિકાચિત થઈ ગયું, તેથી નરકમાં જવું પડ્યું. માટે હે જીવ, કુળમદ હોય, જાતિમદ હોય કે બળમદ હોય, કોઈ પણ પ્રકારનું મદ કરવા જેવું નથી. જુઓ, સનત ચક્રવર્તી અત્યંત સ્વરૂપવાન હતો. ઇન્દ્રના મોડે એના વખાણ સાંભળી બે દેવ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને એનું રૂપ જોવા આવ્યા. ત્યારે જ તે નાઈને બહાર નીકળ્યો હતો. દેવો એનું રૂપ જોઈને ચકિત થઈ ગયા. ત્યારે સનત ચક્રવર્તી કહે છે, આ તો કઈ નથી, હું સજી ધજીને સિંહાસન પર બેસું ને ત્યારે મારું રૂપ જોજો. આ સનત ચક્રવર્તી નહીં, એનામાં રહેલો અહંકાર બોલ્યો. કેટલાક કર્મો તીવ્ર રસને લીધે એવા ઉગ્ર બંધાઈ જાય છે કે એકદમ જલ્દી ઉદયમાં આવી જાય. જ્યારે તે સિંહાસન પર બિરાજે છે ત્યારે સનતને જોઈને દેવો નકારમાં માથું ધુણાવે છે. રાજા પૂછે છે, કેમ, શું થયું? દેવો કહે છે કે હે રાજન, જે રૂપ પહેલા જોયું તે હવે નથી. તારો દેહ 7 મહારોગોથી ઘેરાઈ ગયો છે, રોમ રોમ કાયા બગડી ગઈ છે. જોયું, કોઈ પણ પ્રકારનું અભિમાન આવ્યું તો જાણવું કે હવે પડતીની શરૂઆત થઈ. કુદરત કોઈનાય મદને રહેવા દેતી નથી. શ્રી પ્રીતમજી કહે છે કે મધુસૂદન છે નામ હરિનું, મદ કોઈ ના નવ રાખે, કાકરડાની પેઠે એને કડાક કાઢી નાખે. તેવી જ રીતે કુરગડું મનુ મુનિ આગલા ભાવમાં તપનો મદ કરેલો, તેના પછીના ભાવમાં સાપ હોવાને કારણે તેમનામાં ભૂખનો સંસ્કાર ગાઢ બન્યો. તે સંસ્કાર તથા મુનિના ભાવમાં કરેલા તપના મદના કારણે તે મુનિને સવારના પહોરમાં ખાવાનું જોઈતું હતું. સંવત્સરીના દિવસોમાં તે તપ નહોતા કરી શકતા. ઘડો ભરીને ભાત વોહરી લાવતા, તેથી તેમનું નામ કુરગડું મુનિ પડ્યું. આમ પૂર્વ ભાવમાં કરેલ તપ મદથી આ ભાવમાં તપનો અંતરાય પડ્યો. સાતમી કડીમાં માન વિજયજી કહે છે કે દશારણ દેશનો રાજા દશારણ ભદ્ર પોતાના વૈભવનો મદ હતો. એક વખત અભિમાનપૂર્વક અપૂર્વ સમૃદ્ધિથી વીર પ્રભુને વંદન કરવા જતો હોય છે, ત્યારે એના ગર્વનું ખંડન કરવા ઇન્દ્ર મહારાજા તેમના વૈભવ સાથે પધારે છે. હવે શું કરવું? ઇન્દ્ર મહારાજાથી ચડિયાતા કેમ દેખાવું? અને ત્યાં વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરે છે. માટે હંમેશા યાદ રાખો, શેરને માથે સવા શેર દુનિયામાં હાજર જ હોય છે. સંપત્તિની વાત નીકળી છે ત્યારે મેં 13 વર્ષની ઉંમરે બનાવેલ એક કવિતાની કડી યાદ આવી જાય છે. કેવો ચગે છે ફુગ્ગો, કેવો ચગે છે ફુગ્ગો, સંપત્તિની હવા ભરી કેવો ચગે છે ફુગ્ગો. અભિમાનના શિખરે અથડાઈ નીચે પડે છે ફુગ્ગો, નીકળી જતા હવા નીચે પટકાઈ પડે છે ફુગ્ગો. કેવો ચગે છે ફુગ્ગો, કેવો ચગે છે ફુગ્ગો. વિદ્યાના મત સાથે સ્થૂળીભદ્રજીનું ઉદાહરણ આપતા શ્રી ભદ્રબાહુ સ્વામી સ્થૂળીભદ્રજીમાં યોગ્યતા જાણી તેમને 14 પૂર્વનું જ્ઞાન આપતા હતા. 10 પૂર્વનું જ્ઞાન તેઓ અર્થ સાથે શીખ્યા, પણ એક વખત તેમને આ વિદ્યાનો પ્રભાવ દેખાડવાનું મન થયું ને પાઠ પર બેઠા તેમણે સિંહનું રૂપ ધારણ કર્યું. તેમની બહેનો વંદન કરવા આવે છે ત્યારે પાઠ પર સિંહને બેઠેલો જોઈ ડરીને ભદ્રબાહુ સ્વામીજી પાસે આવે છે. સ્થૂળભદ્રજીને વિદ્યાનો મદ ચડેલો જાણી કહે છે કે હવેની પ્રજાને આ વિદ્યા પચશે નહીં, માટે હવે આગળ શીખવાની ના પાડે છે. પછી તો સ્થૂળભદ્રજીને પણ ઘણો પશ્ચાતાપ થાય છે અને પૂરો સંઘ વિનંતી કરે છે. ત્યારે બાકીના 4 પૂર્વ શબ્દથી શીખવે છે પણ અર્થથી નથી શીખવતા. સ્થૂળભદ્રજી આ યુગના છેલ્લા પૂર્વધર હતા, એમના પછી કોઈનામાં આ પૂર્વ શીખવાની ક્ષમતા નહોતી. પરંતુ થોડા સમય માટે કરેલા મદને કારણે આપણે બધાએ આ છેલ્લા 4 પૂર્વના જ્ઞાનથી અર્થથી વંચિત રહી ગયા. અને શબ્દ જ્ઞાન પણ એવું છે કે જેમાં એક શબ્દના 4-6 અર્થ થાય છે, અને એટલે જ આપણામાં કેટલા બધા મતભેદ પડી ગયા, જેને જેમ ભાવે એમ અર્થ કરીને અલગ પંથ ઊભો કરી દીધો. દરેક જણ કહે છે કે અમે જ સાચા. છેલ્લે 8મો લોભમદ વર્ણવતા કવિ શ્રી માન વિજયજી કહે છે કે ચક્રવર્તી શુભમ ચક્રના બળે ભરત ક્ષેત્રના 6 ખંડ જીતીને વિશેષ લોભી બની ગાતકી ખંડમાં આવેલા ભરત ક્ષેત્રને જીતવા ચાલ્યો. અહીંના તો છે જ જીતી લીધા, હવે ગાતકી ખંડના ભરત ક્ષેત્રને જીતવા માટે ચાલ્યો. 48 ગાઉ વિસ્તારવાળા ચર્મ રત્ન પર પોતાના સર્વ સૈન્યને સ્થાપીને લવણ સમુદ્રની ઉપર થઈને ચાલ્યા જતા એક જ સમયે બધા જ દેવને એવો વિચાર આવ્યો કે હું એક આ ચર્મ રત્નને નહીં ધરું તો શું થઈ જશે, ને 1000 દેવોએ એક જ સમય ચર્મ રત્ન મૂકી દીધું, છોડી દીધું. એટલે સૈન્ય સાથે જ શુભમ જળમાં ડૂબીને મૃત્યુ પામ્યો ને 7મી નરકે ગયો. આમ લોભ મદ પણ સેવવા જેવો નથી. શ્રી તુલસીદાસજીએ સાચું જ કહ્યું છે कि दया धर्म का मूल है, नरक मूल अभिमान। आम आठे मद विषय उदाहरण आपीने उपाध्याय मान विजय जी समझावे छे कि तन, धन, जोबन, राज्य कोई पण प्रकारनो मन में अहंकार करशो नहीं। आ बधु असत्य छे, अनित्य छे। जे नर नारी आठे मद ने निवारी दूर करी सुंदर संयम पाळशे ते अविचल पदवी ने प्राप्त करशे, तेने ज परमात्मा मळशे। कोई के साचुं ज कह्युं छे के परमात्मा तो आ रहा अहीं छे, जराय दूर नथी, पण आड़ो पड़ो आ अहंकार। हवे प्रभु केम मळे? कोई पण प्रकारनो मद अंतकरण ने अर्ध घेला जेवुं करी नाखे छे, गांडा जेवुं करी नाखे छे, ने तेनी पासे न करवा देवा कार्य करावे छे। अभिमान थी घणा अनर्थ थाय छे। कहे छे के अभिमान तो राजा रावण नो नती रह्यो, आपने शु विषात्मा। चेतन थी भिन्न सघळा जड पदार्थो विकारी ने विनाशी छे, एटले कोई पण जड पदार्थ नो अभिमान करवू योग्य नथी। आ बधु क्यारे चाली जशे ते खबर नथी, माटे प्राप्त वस्तुनो भला माटे उपयोग करी लो। ज्यां सुधी सत्ता होए लोक उपयोगी सारा काम वहली तके करी लेवा कहू छे। कहू छे के चल स्वरूप जो बन सुचल, चल वैभव चल देह, चला चली के समय में भला भली कर ले। बाहुबली नो दृष्टांत खबर छे ना? बस खाली मनमां एटलुं ज थाय छे, मारथी नाना 98 भाईओने केवळ ज्ञान थई गयुं छे, मारी पहेलाना दीक्षित छे, जो हूँ केवळ ज्ञान मेळवीने पछी ज त्यां जाऊं तो मारे मारा नाना भाईओने वंदन ना करवा पड़े, अने एक वर्ष सुधी स्थिर बनीने साधना माटे उभा रह्या। चकलाए माथे माळो बांध्यो, क्यारे बांध्यो होय? वृक्षनी वेलड़ियों क्यारे मीटलाई होय? बार बार महीनाओ सुधी केवा एक स्थाने स्थिर रह्या हशे विचार तो करो। कर्मों बदा ज खपावी दीदा था, पण एक एटलो ज अहंकार, हूँ मारा नाना भाईओने वंदन ना करूँ, आटला अहंकारे तेमने केवल ज्ञान थी दूर राख्या। ने जयरे बहनों आवीने कहे छे वीरा मोरा गज थकी हेठा उतरो, अने जवा माटे जेवो पग उपाड़े छे अभिमान रूपी हाथी पर थी नीचे उतरतानी साथे ज केवल ज्ञान थाय छे। माटे ज कह्युं छे के जुग जुग वीत्या रे पंथ कापता रे, तोय हरि ना मळ्या लगार। प्रभुजी छे मारी पासे रे, जरी नथी वेगळा, आडो पड्यो छे अहंकार। अहम रे अहम तू जाने मरी, पछी मारामां बाकी रहेशे ते हरि। हरि अरिहंत अरिहा हरिओम अरहम बद्धा शब्दोनो अर्थ एक ज थाय छे के काम क्रोध मद मोह रूपी शत्रु ने हनवा वाला। अरिहंत अरि एटले दुश्मन, हंत एटले हनवा वाला, हरि ह एटले हनवा वाला, अने अरि एटले दुश्मन। आम अरिहंत दरेक धर्म मां छे, पण शब्दना अर्थ जाणता नथी एटले आपणे वाडा पाडीने बेठा छीए। ओके, तो समझमां आवी गई 8 મતની સજ્જાય। 14મી માર્ચે બધા જ ગ્રુપમાં, 15એ 15 ગ્રુપમાં, પ્રવચન ગ્રુપમાં અને ટેલિગ્રામ ગ્રુપમાં 16 નંબરના આ જીવદયાની સજ્જાયનું વિવેચન આપ્યું છે। જે નવા મેમ્બર થયા હોય એને સાંભળવી હોય તો ટેલિગ્રામ ગ્રુપની લિંક મંગાવી એમાં જોઈન થઈ જાઓ, તો આગળના તમને બધા જ ઓડિયો સાંભળવા મળશે। ઓકે, અને એક એક સજ્જાએ 2 આપી છે, હજી 3 આપીશ બીજી। એક એક સજ્જાએ 4-5 વખત સાંભળો એનું વિવેચન, દરેક વખતે કાંઈક નવું જાણવા મળશે। ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા, માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567। આપણે બે સજ્જાયનું વિવેચન કર્યું. પહેલી સજ્જાય જીવદયાની, બીજી લીધી આઠ મધની, આ ત્રીજી છે આપ સ્વભાવની સજાય. પહેલાં હું એનો બોલી જઈશ સજાય, અને પછી એનું વિવેચન કરીશ. આપ સ્વભાવ મારે અવધુ સદા મગન મેં રહેના, જગત જીવ હૈ કર્માધીના, અચરિત કછુ ન લીના. તું નહીં કેરા કોઈ નહીં તેરા, ક્યા કરે મેરા મેરા, તેરા હૈ સો તેરી પાસે અવર સબ અનેરા. વપુ વિનાશી તું અવિનાશી, અબ હૈ ઇનકા વિલાસી, વપુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવ કા વાસી. રાગ ને રીસા દોય ખવીસા, એ તુમ દુખ કા દીસા, જબ તુમ ઉનકો દૂર કરીસા, તબ તુમ જગ કા ઈસા. પાર કી આશા સદા નિરાશા, એ હૈ જગ જન પાસા, વો કાટન કો કરો અભ્યાસા, લહો સદા સુખવાસા. કબહિક કાજી કબહિક પાજી, કબહિક હુઆ પભરાજી, કબહિક જગ મે કીર્તિ ગાજી, સબ પુદગલ કી બાજી. શુદ્ધ ઉપયોગન સમતા ધારી, જ્ઞાન ધ્યાન મનોહારી, કર્મ કલંક કુદૂર નિવારી, જીવ વરે શિવ નારી. આપ સ્વભાવ મારે અવધુ સદા મગન મેં રહેના. આપ સ્વભાવની સજ્જાયના રચયિતા શ્રી જીવ વિજયજી મહારાજ છે. તેઓ લગભગ 18મી સદીના અંતમાં થયા. જે સૂત્રથી બધા તીર્થોને વંદના થાય છે તે સકલ તીર્થ વંદના સૂત્ર શ્રી જીવ વિજયજી મહારાજની રચના છે. આ ખૂબ જ સુંદર સજ્જાય છે. શ્રી જીવ વિજયજીએ સમગ્ર શ્રુતનો સાર મળી જાય એટલું તત્વજ્ઞાન આ નાનકડી સજ્જાઈમાં પીરસ્યું છે. શ્રી જીવ વિજયજી મહારાજ કહે છે કે હે અવધુ, અવધુ એટલે હે આધ્યાત્મ યોગી, હે વૈરાગી, હે સંત આત્મા, તું તારા સ્વભાવમાં જ રહેજે. તું જરા પણ પર ભાવમાં જતો નહીં. તારા આત્મા સિવાય બધું જ તારા માટે પર છે. તારું શરીર તારા માટે પર છે. યોર બોડી ઇઝ યોર ફર્સ્ટ નેબર. હે વૈરાગી, હે સાધક, જો તારે તારા આત્માનું કલ્યાણ કરવું હોય તો તારો ઉપયોગ, તારો ભાવ ફક્ત તારા આત્મામાં જ રાખજે અને એમાં જ મગ્ન થઈ જજે. ઉપયોગ આત્માની બહાર જવો એટલે શું જાણો છો? ધારો કંઈ બાજુમાંથી સુંદર ગાડી પસાર થઈ તો મનમાં થાય કે જોયું આવી ગાડી જોઈએ, લેટેસ્ટ મોડલ હતું. આવું થાય એટલે શું થયું? તમારો ઉપયોગ તમારા આત્મામાંથી નીકળી પરમાં એટલે કે ગાડીમાં ગયો. ને ઉપયોગ જેટલો સમય પરમાં ગયો એટલો સમય પ્રમાદ સેવ્યો કહેવાય. મહાવીરે ગૌતમને કહ્યું ને કે સમયમ મા પમાયમ ગોયમ, એક સમયનો પણ પ્રમાદ ના કરીશ, એક સમય માટે પણ તારા આત્માનો ઉપયોગ બહાર ના જવા દઈશ. તમે શું સમજ્યા? કે ભગવાને ગૌતમને એમ કીધું કે એક સમય માટે આળસ ના કરીશ. ગૌતમને એવું કહેવાની જરૂર હતી ખરી? ગૌતમ આળસ કરવા વાળા હતા? ના, એક સમય માટે પણ તારા આત્માનો ઉપયોગ આત્માની બહાર ન જવા દઈશ, નહીં તો મોક્ષ એટલું દૂર ઠેલાશે. શ્રીમદજીએ શું કહ્યું ખબર છે? અમે મહાવીરના છેલ્લા સાધુ હતા, થોડો પ્રમાદ સેવ્યો એમાં આટલા ભાવ વધી ગયા. આ સજ્જાઈમાં શ્રી જીવ વિજયજી પણ એ જ કહે છે કે હે અવધુ, તું તારા સ્વના ભાવમાં જ મગ્ન રહેજે. આ જગતમાં અનેક પ્રકારના જીવ છે. કોઈ સુખી છે, કોઈ દુઃખી છે, કોઈ અપંગ તો કોઈ સંપૂર્ણ, કોઈ કાળો કુબડો તો કોઈ ગોરો, કોઈ અંધ તો કોઈ દેખતો, પોતે જ કરેલા કર્મને આધીન દરેક જીવ પોતપોતાના શરીરની રચના કરે છે. જગતના જીવો કર્મને જ આધીન છે. માટે હે અવધુ, હે આત્મા, આમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. તું તારા સ્વભાવમાં મગ્ન રહેજે. બીજી કડીમાં કવિ કહે છે કે ન તું કોઈનો છે, ન કોઈ તારું છે. એક તારો આત્મા જ તારો છે અને તે તો તારી પાસે જ છે. પછી શું તું મારું મારું કરે છે? આ જ વાતને હું બહુ વર્ણવતો અર્જુનના જીવનનો એક પ્રસંગ કહું. અભિમન્યુ યુદ્ધમાં માર્યો ગયો. પછી અર્જુનને એટલો બધો આઘાત લાગ્યો કે બધાને ચિંતા હતી કે કદાચ એનું પણ મરણ નીપજે. એટલે શ્રી કૃષ્ણે એને આશ્વાસન આપવા સાથે આવવા માટે કહ્યું. અર્જુન એમની સાથે ગયો ત્યારે તેના પુત્રને પોપટના રૂપમાં એક બગીચામાં બેઠેલો કૃષ્ણે ઓળખાયો. કૃષ્ણે કીધું કે જો આ તારો પુત્ર અભિમન્યુ પોપટ હતો. અર્જુને ખુશાલીમાં બૂમ પાડી, બેટા અભિમન્યુ તું મજામાં છે ને? અભિમન્યુએ સંપૂર્ણ શાંતિથી કહ્યું, તમે કોણ છો? હું તમને ઓળખતો નથી. આ જીવનમાં હું પુત્ર નથી, સગો સંબંધી નથી, પણ માત્ર એક આત્મા છું અને તમને પણ એક આત્મા તરીકે પીછાણું છું. પિતા પુત્રની રમત રમવી હોય તો પાછા જાઓ. તમે મને માત્ર શરીર દીધું હશે. તે તો જ્યારે સ્મશાનમાં તમે મને બાળી નાખ્યો ત્યારે શરીરની સગાઈ પૂરી થઈ. હું આત્મા છું અને એ આત્મા તમે મને આપ્યો નથી. લાખો વાર જન્મ લઈએ તો લાખો માણસોના મા બાપ કે બેટા બનવું પડે, પણ એ બધાની સાથે આત્માને શું સંબંધ? એ ભાવ પૂરો થયો કે ખેલ ખતમ? અર્જુનને હવે ખાતરી થઈ ગઈ કે જીવન કેવું ક્ષણભંગુર છે અને આત્મા કેવો અમર છે. માટે એને શોક તજ્યો. આ જ વાત કવિશ્રી ત્રીજી કડીમાં કહે છે કે વપુ વિનાશી તું અવિનાશી. વપુ એટલે શરીર, તું એટલે અહીંયા આત્મા. તો આ શરીર વિનાશી છે, આત્મા અવિનાશી છે. પણ હમણાં તો તું વપુમાં જ વિલાસી થઈ ગયો છે, તારા શરીરમાં જ તું વિલાસી થઈ ગયો છે. શરીરને કેમ સાચવવું, કેમ શણગારવું, શરીરને આટલી તકલીફ ન પડે તે જોવું. તારા જીવનનો અડધો ટાઈમ તો ફક્ત શરીરની સરભરા કરવામાં ચાલ્યો જાય છે. પણ જ્યારે તું આ વપુથી, આ શરીરથી દૂર જઈશ, એટલે કે જ્યારે તને શરીર અને આત્મા અલગ પ્રતીત થશે, ત્યારે તને ભેદ જ્ઞાન પ્રાપ્ત થશે અને ત્યારે જ તું શિવ મંદિર એટલે કે મોક્ષનો વાસી બનીશ. ત્યારે જ તારો વાસ સિદ્ધ શિલા પર થશે. જ્યાં સુધી તું શરીરના સુખે સુખી અને શરીરના દુઃખે દુઃખી થાય છે, ત્યાં સુધી ભેદ જ્ઞાન સંભવિત નથી. ત્યાં સુધી જીવને શિવ સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. ચોથી કડીમાં કવિશ્રી બીજી એક મુખ્ય વાત કહે છે કે રાગ અને રીસા દોય ખવિસા. રાગ એટલે રાગ અને રીસા એટલે દ્વેષ. એ બંને તારો ક્ષય કરવા વાળા છે, તારો નાશ કરવા વાળા છે, તને દુઃખ આપવા વાળા છે. પણ જ્યારે એ બંને તારાથી દૂર થશે તો જ અને ત્યારે જ તું જગતનો ઈશ્વર બની શકીશ, એટલે કે મોક્ષ પામી શકીશ. ઘણી વાર એવું સાંભળ્યું હશે કે કોઈની જોડે વેર નહીં રાખવું, વેર રાખવાથી ઘણા ભાવો ભટકવું પડે છે. પણ આ કડીમાં કવિશ્રીએ સ્પષ્ટ કર્યું છે કે રાગ પણ એટલો જ ભટકાવવા વાળો છે. જ્યાં રાગ જીવંત છે ત્યાં દ્વેષ છુપા વેશમાં હાજર જ છે. ધારો કે તમારા દીકરા પર તમને ખૂબ રાગ છે, તેને કોઈ પાડોશીના દીકરાએ સળી કરી, તમને ખબર પડી તો તમે શું કરશો? પાડોશીના છોકરાને ગુસ્સો કરશો, કાંઈ એક લાફો મારી દેશો. તો તમે પાડોશીના દીકરા પર દ્વેષ કર્યો કે નહીં? કેમ? કેમ કે તમને તમારા દીકરા પર રાગ છે. એમ આપણે દ્વંદમાં જીવીએ છીએ. આપણને જ્યાં દયા છે ત્યાં ક્રૂરતા પણ છે જ. બિલાડીના મોઢામાંથી ઉંદરને છોડાવવો એ દયા, અને છોડાવવા માટે બિલાડી પર છુટ્ટો ઘા કરવો એ ક્રૂરતા. પણ વિતરાગ કેવા છે? દ્વંદાતીત. એનામાં દ્વંદ નથી, ન દયા ન ક્રૂરતા, ફક્ત કરુણા ભાવ. ન રાગ ન દ્વેષ, ફક્ત સમતા ભાવ. દ્વેષ કરતા રાગ મોટો છે. ભગવાનને કેમ વિતરાગ કયા અને વિત દ્વેષ નહીં? કેમ કે જેનો રાગ ગયો એનો દ્વેષ ગયો જ સમજો. માટે શ્રી જીવ વિજયજી મહારાજ કહે છે કે જ્યારે તું રાગ અને રીસાને દૂર કરીશ, ત્યારે જ તું દુઃખથી મુક્તિ પામીશ, ત્યારે જ તું જગદેશ્વર બનીશ, જગતનો ઈશ્વર બનીશ. પાંચમી કડીમાં કહે છે કે પારકી આશા સદા નિરાશા. પારકી આશા રાખનારને સદાય નિરાશ જ થવું પડે છે, તે વાત તો જગ જાહેર છે. માટે તું જો એમ માનતો હોય કે કોઈ વ્યક્તિ કે શક્તિ કે કોઈ ગુરુ તારા માથા પર હાથ મૂકી દેશે અને તારો બેડો પાર થઈ જશે, તો તે તું ભૂલી જા. જો તારે સાગર પાર કરવો હશે તો હાથ પગ પણ તારે જ હલાવવા પડશે. હાથ પગ કોઈ બીજું હલાવે ને તું સાગર પાર કરી દે એવું બન્યું નથી અને બનવાનું એ નથી. માટે પારકી આશ છોડીને તું જાતે અભ્યાસ કર, તું જાતે સ્વાધ્યાય કર, તું જાતે ધ્યાન કર, કૌશક કર, સાધના કર, તો જ તને હંમેશ માટેનો સુખ આવાસ એટલે કે મુક્તિ મળી શકશે. માટે યાદ રાખ, કોઈ તને માર્ગ બતાવી દેશે, ચાલવું તો તારે જ પડશે. કોઈ તને ભાણું પીરસી દેશે, ભોજન તો તારે જ કરવું પડશે. છઠ્ઠી કડીમાં શ્રી જીવ વિજયજી બહુ પ્રેક્ટિકલ વાત કરે છે કે તારો જીવ પ્રથમવાર નિગોદમાંથી નીકળ્યો ત્યારથી આજ સુધીમાં તારા જેટલા પણ ભાવ થયા તેમાં ક્યારેક કાજી થયો તે ક્યારેક પાજી થયો. કબહીક કાજી, કબહીક પાજી, કબહીક જગમે કીર્તિ ગાજી. ક્યારેક જગમાં ખૂબ કીર્તિમાન થયો તો ક્યારેક અપમાનિત. અરે આ તો બધી પૂજગલની બાજી છે. હે જીવ, આમાં તું જરાય લપેટાઈશ નહીં. જીવ ચાર ગતિની ચોપાટમાં ક્યારેક દેવલોકમાં ઇન્દ્ર બની આવે છે તો ક્યારેક સાતમી નરકે ફેંકાઈ જાય છે. કોઈક રાજા મૃત્યુ પામે પોતાની જ પાણીની ટાંકીમાં રંગબેરંગી કીડો બની જાય છે, તો કોઈક બોરમાં કીડો બને છે. અરે આગલા જન્મનો ભિખારી જેને બટકું રોટલોય મળતો નહોતો, તે ભોજનની લાલચે દીક્ષા લઈ એક દિવસનો સંયમ પાળી બીજા જન્મમાં બન્યો સમ્રાટ અશોક નો પુત્ર મહારાજા સાંપ્રતિ. તો વળી જુઓ મહારાણા પ્રતાપ એકવાર સાવ ભિખારી બની ગયો હતો. કોઈ ભિખારીને ભીખમાં મળેલો રોટલો એણે માંગ્યો હતો અને એ પણ બાજ પક્ષી આંચકી ગયો. અરે આવા કબહીક કાજી ને કબહીક પાજીના હજારો દાખલા શાસ્ત્રોમાં મળશે. આપણી આજુબાજુ પણ આપણે જોઈએ છે. આ તો બધી પૂતગલની બાજુ છે. આવી કેટલીય રમતો રમીને આપણે અહીંયા આવ્યા છીએ અને હજી કેટલી રમશું ખબર નથી. પણ આશ્ચર્યની વાત છે કે ચાર ગતિની ચોપાટ ખેલતા હજી જીવ થાક્યો નથી. છેલ્લી કડીમાં તો કબીરાજે આખા તત્વજ્ઞાનનો સાર કહી દીધો છે કે હે જીવ, જો તારે જીવમાંથી શિવ બનવું હોય તો શુદ્ધ ઉપયોગ રાખીને સમતાને ધારણ કર. શુદ્ધ ઉપયોગ કોને કહેવાય તે આગળ સમજાવ્યું, જેમાં આત્માનો ઉપયોગ આત્મામાં જ રહે, બાહ્ય કોઈ પણ ચીજમાં આત્માનો ઉપયોગ જાય નહીં. અને એવું ત્યારે જ બની શકે જ્યારે તમે સંપૂર્ણપણે વર્તમાનમાં રહો. સામાયિકનો એક અર્થ એ પણ થાય છે કે વર્તમાનમાં રહેવું, સમયમાં રહેવું, વર્તમાનમાં રહેવું. જો ભૂતકાળમાં ગયા, ફલાણું આવું હતું તેવું હતું આ ખોટું થઈ ગયું એવું વિચારવા લાગ્યા કે આત્માનો ઉપયોગ ગયો બાર. જો ભવિષ્યમાં ગયા, હવે હું એને જોઈ લઈશ, ખબર પાડી દઈશ, બહુ મજા આવી જશે, આત્માનો ઉપયોગ ગયો બાર. જો મનને વર્તમાનમાં સ્થિર કરી, જો વર્તમાનમાં સ્થિર કરવાનો સરળ ઉપાય છે શ્વાસ ઉપર મન ટેકવું. વર્તમાનમાં આપણી અંદર જે કાંઈ બની રહ્યું છે તેના પ્રત્યે સમતાભાવ કેળવવો, તો આત્માનો અનુભવ પ્રાપ્ત થાય અને તેમાંથી અનુભવ જ્ઞાન પ્રગટે તો જ મનોહર ધ્યાન થઈ શકે અને એ ધ્યાનથી કર્મના પડ ઓછા થતા જાય એમ શુદ્ધ ઉપયોગ અને ક્ષમતા ધારી જ્ઞાન ધ્યાન મનોહારી શુદ્ધ ઉપયોગ રાખવો ક્ષમતાને ધારણ કરવી જ્ઞાન અને ધ્યાન દ્વારા જો કર્મ કલંકને દૂર કરવામાં આવે કર્મોને નિર્જરવામાં આવે કર્મ શુભ હોય કે અશુભ કર્મ રાગના હોય કે દ્વેષના તેને ધ્યાન દ્વારા ઉદીર્ણામાં લાવી ક્ષમતા દ્વારા ખપાવતા જઈએ નિર્જરતા જઈએ અને એમ કરતા જ્યારે એક પણ કર્મ બેલેન્સમાં નથી રહેતું ત્યારે આ જીવ શિવ વધુને વરે છે એટલે કે મોક્ષ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. સમજમાં આવી આ નાનકડી સજ્જાઈમાં કેટલું બધું કહી દીધું છે. આ સજ્જાઈ બે ત્રણ વાર સાંભળજો તમને એક આખું પિક્ચર સામે આવી જશે કે શું જીવન છે, શું કરવાનું છે, શું કરવું જોઈએ, શું કરી રહ્યા છે. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધિ મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. જુઓ સોનલબેન, આપણે પેલી સજાઈ જોઈ જીવદયાની સમજાવી, બીજી આઠ મતની સમજાવી, ત્રીજી આપણે આપ સ્વભાવની સમજાવી અને હવે આ ચોથી છે આત્મોપદેશની સજાઈ, એનું વિવેચન. પહેલાં સજાઈ બોલીને કહું છું અને પછી એનું વિવેચન કરીએ છીએ. હું તો પ્રણમું સદગુરુ રાયા રે, માતા સરસ્વતીના વંદુ પાયા રે. હું તો ગાઉં આતમ રાયા, જીવનજી બારણે મત જાજો રે. તુમે ઘેર બેચા કમાવો, ચેતનજી બારણે મત જાજો રે. તાહરે બાહેર દૂરમતી રાણી રે, તે તાસુ કુમતી કહેવાણી રે. તુને ભોળવી બાંધસ તાણી, જીવનજી બારણે મત જાજો રે. તારા ઘરમાં છે ત્રણ રતન રે, એનું કરજે તું તો જતન રે. એ અખૂટ ખજાનો છે ધન, જીવનજી બારણે મત જાજો રે. તારા ઘરમાં પેઠા છે ધુતારા રે, તેને કાઢો ને પ્રીતમ પ્યારા રે. એથી રહો ને તુમે ન્યારા, જીવનજી બારણે મત જાજો રે. 57 ને કાઢો ઘરમાંથી રે, 23 ને કહો જાઓ અહીંયાથી રે. પછી અનુભવ જાગશે માહેથી, જીવનજી બારણે મત જાજો રે. 16 કસાયન દિયો શીખ રે, 18 પાપસ્થાનક ને મંગાવો ભીખ રે. પછી 8 કરમની સી બીખ, જીવનજી બારણે મત જાજો રે. 4 ને કરો ને ચકચૂર રે, 5મી શું થાવો હજૂર રે. પછી પામો આનંદ ભરપૂર, જીવનજી બારણે મત જાજો રે. વિવેક દિવે કરો અજવાળો રે, મિથ્યાત્વ અંધકારને ટાળો રે. પછી અનુભવ સાથે માલો, જીવનજી બારણે મત જાજો રે. સુમતી સહેલી શું ખેલો રે, દુર્મતી નો છેડો મેલો રે. પછી પામો મુક્તિ ગઢહેલો, જીવનજી બારણે મત જાજો રે. મમતા ને કેમન મારો રે, જીતી બાજી કાંઈ હારો રે. કેમ પામો ભવનો પારો, જીવનજી બારણે મત જાજો રે. શુદ્ધ દેવ ગુરુ સુપસાય રે, મારો જીવ આવે કાંઈ ઠામ રે. પછી આનંદ ઘનમય થાય, જીવનજી બારણે મત જાજો રે. આ સજાઈની રચના શ્રી આનંદ ગંજીએ કરી છે, જેઓ આધ્યાત્મ યોગી, આધ્યાત્મની ઉચ્ચ ભૂમિકાએ બિરાજેલા. લગભગ 16મી સદીમાં રાજસ્થાનના મેડતા ગામમાં થયેલા. તેઓ લાભાનંદના નામે ઓળખાતા. કહે છે કે એમના પેશાબમાં સુવર્ણ સિદ્ધિ હતી. આનંદ ગંજી સ્તવન ચોવીસીમાં 14 ગુણઠાણાનો ક્રમિક માર્ગ કાર્યકારણની સાંકળ સુવ્યવસ્થિત દર્શાવી નિશ્ચય વ્યવહાર ક્રિયાપથક આપ્યો એવા આનંદગંજીને નમસ્કાર કરીને આ સજ્જાઈનો સાર પામવાનો આપણે પ્રયત્ન કરીએ. કવિશ્રી કહે છે કે સદગુરુ તથા માતા સરસ્વતીના પાયે વંદન કરીને આત્મરામને કંઈક કહેવા માંગુ છું, એટલે પોતાના આત્માને. હે ચેતનજી, હે આત્મજી, તમે બહાર નહીં જાતા, ઘરમાં બેસીને જ કમાણી કરો, પણ બહારને નહીં જાતા એટલે બહાર નહીં જાતા. વાહ, કવિશ્રીએ તો આ એક જ વાક્યમાં શ્રુતનો સાર કહ્યો કે હે જીવ, તું એક સેકન્ડે ઘરમાં રહેતો નથી. ઘડીક કુટુંબના મોહમાં લપેટાય છે તો ઘડીક સ્ત્રીના, ઘડીક ધન જોબન પાછળ ભાગે છે તો ક્યારેક સત્તાના મદના માનના પાછળ ભાગે છે. ઘડીક ભૂતકાળમાં ભાગી જાય છે તો ઘડીક ભવિષ્યની કલ્પનામાં ખોવાઈ જાય છે. હે ચેતનજી, તમે ઘડીકે ઘરમાં નથી રહેતા, તમારામાં નથી રહેતા. હે ચેતનજી, હવે આ બહાર ભાગમ ભાગ કરવાનું બંધ કરો. તમે તમારા ઘરમાં જ રહો, પરમાદત્તનો ઉપયોગ બંધ કરો અને ઘરમાં બેસો તો જ કમાણી થશે. કારણ કે બહાર તો દુર્મતી રાણી છે, તે માયા રાણી, મોહ રાણી તને ભોળવીને એના ભાવપાસમાં બાંધી લેશે. એવું જ છે ને, બહાર જેવું હોટલ, પિક્ચર, નાટક, સ્ત્રી, સુરાલય, ભૌતિક સામગ્રીઓ આપણને કેવા બાંધી લીધા છે. તેમાંથી મળતા ટેમ્પરરી સુખ જ સુખ લાગે છે. એ બી કુમતી ઘર કરી ગઈ છે અને ઘરમાં રહેલા ત્રણ રત્ન જે આપણી અંદર જ છે, જે શાશ્વત સુખ આપવાનું સામર્થ્ય ધરાવે છે, એ વિસરાઈ ગયા છે. કવિશ્રી કહે છે કે હે જી, તું આ ત્રણ રત્ન સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનું રક્ષણ કરજે. એ જ અખૂટ ખજાનો છે. શું સમ્યક જ્ઞાન દર્શન છે તેને સમજવા માટે નીચેના શાસ્ત્રના વાક્ય સમજો. આમાંનો એક પણ શબ્દ મારો પોતાનો નથી, સાંભળો. મિથ્યાત્વ સહિત અને સમ્યક દર્શન રહિત મુનિ 11 અંગના જાણકાર હોઈ શકે છે, છતાં સમ્યક દર્શનને સમ્યક જ્ઞાન ન હોય અને તેથી તેમનું બધું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. તેથી તેમને કુમતી અને કુશ્રુત જ્ઞાન હોય છે. શાસ્ત્રોનું 11 અંગનું ધારણા જ્ઞાન તે જ્ઞાન નથી અને આત્માના જ્ઞાન અને આત્માના અનુભવ વગરની દયા, દાન, વ્રત, તપ અથવા ભક્તિની ક્રિયા તે ક્રિયા નથી. દેહાદી અને રાગાદીથી ભિન્ન જ્ઞાન સ્વરૂપ નિજ આત્માનો બોધ તે જ્ઞાન અને આત્માના અવલંબનથી જે સ્વરૂપની રમણતા થાય તેનું નામ ક્રિયા છે. આત્માનો સ્વ અનુભવ એને જ્ઞાન કહેવાય અને તે અનુભવમાં સ્થિરતા તેનું નામ ક્રિયા છે. ધારણા જ્ઞાન અને અનુભૂતિ તદ્દન ભિન્ન વસ્તુ છે. આમ 11 અંગનું જ્ઞાન તો અનંત વાર કર્યું પણ તેથી કાંઈ પરમાર્થ સર્યો નહીં. જે જ્ઞાને કરીને પરભાવ પ્રત્યેનો મોહ ઉપશમ અથવા તો ક્ષય ન થયો તે જ્ઞાન અજ્ઞાન કહેવા યોગ્ય છે. અર્થાત જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે. એક ઉદાહરણ સાથે આ વાત સમજો. જો કોઈ ચાલતા ચાલતા ખાડામાં પડી ગયું, તેને પોતાને પડવાનો અનુભવ થયો, એ બીજાને ચેતવશે કે ભાઈ જોજો, હું ત્યાં ખાડો છે, જોઈને ચાલજો નહીં તો પડી જશો. ધારો કે તમે સાંભળી લીધું, સમજી લીધું, છતાં પણ એવું બનશે કે આ વાત તમારા ધ્યાન બહાર જતી રહેશે અને તમે એ ખાડામાં પડી જશો. પણ એકવાર પડ્યા પછી તમને કોઈએ કહેવું નહીં પડે કે ભાઈ ત્યાં જોઈને ચાલજો, તો પહેલાં તમને કોઈએ કહ્યું તે તમારા માટે શ્રુત જ્ઞાન હતું અને પછી જાતે પડ્યા તે તમારા માટે સમ્યક જ્ઞાન. એવી જ રીતે મહાવીર સ્વામીએ ધ્યાનમાં ઉતરી સાધના કરતા જાતે અનુભવ કર્યો કે શરીરના એક એક પરમાણુ આંખના એક પલકારામાં અનેક સત સહસ્ત્ર લાખ કોટી વાર ઉત્પન્ન થઈને નાશ પામે છે, એ પણ ઘન નથી, તરંગો જ છે, ક્ષણભંગુર છે, ઉદય વ્યય છે, ઉપનયવા વિજ્ઞેયવા છે. અને આ સ્વ અનુભવમાંથી એ જ્ઞાન ઉજાગર થયું કે આવા ક્ષણભંગુર દેહમાં શું રાગ કરવો, શું દ્વેષ કરવો. આજે સ્વ અનુભવ પરથી જ્ઞાન મળ્યું તે એમણે આપણને આ જ્ઞાન આપ્યું કે આ દેહ ક્ષણભંગુર છે, દેહાદી પર રાગ કરવો નહીં. તો આ જ્ઞાન એમના માટે સમય જ્ઞાન, પણ આપણા માટે શાસ્ત્ર જ્ઞાન. એ શાસ્ત્ર જ્ઞાન મેળવવું જરૂરી, પણ મેળવ્યા પછી એમાં જ સંતોષ માની લેવાથી એ શાસ્ત્ર જ્ઞાન આપણા માટે સમય જ્ઞાન બનશે નહીં. પણ એ શાસ્ત્ર જ્ઞાનને આધારે જો ધ્યાન સાધના કરવામાં આવે તો તમે પોતે આ આત્માનો અનુભવ સમ્યક દર્શન કરી શકશો કે હા, આ ઠોસ દેખાતું કેવું ક્ષણભંગુર છે, કેવા તરંગો છે. જાતે અનુભવશો ત્યારે, અને એ અનુભવ રસ જીણે ચાખ્યો તેનો દેહાદી પર વસ્તુમાંથી ઓટોમેટિક મોહ છૂટતો જશે. તેનામાં આ સમ્યક જ્ઞાન પ્રગટશે. પછી એને કેવું નહીં પડે કે ભાઈ દેહાદી પરથી રાગ ઓછો કર. ક્ષણભંગુરતાનો સ્વ અનુભવ સમ્યક દર્શન થતા તેમાંથી જ એની જાતે જ જ્ઞાન, એની જાતે જ સમ્યક જ્ઞાન ઉજાગર થશે. શાસ્ત્રમાં જ્યાં જ્યાં જ્ઞાનની વાત આવે છે તે આ જાત અનુભવની જ્ઞાનની વાત છે. તમને શાસ્ત્ર જ્ઞાન ગમે તેટલું હશે છતાં દેહાદી રાગાદીમાં લપેટાઈ જશો, કારણ કે એ બીજાનું અનુભવ જ્ઞાન છે, ઊંચીનું છે, પરાયું છે. એ જ જ્ઞાન અનુભવ જ્યારે તમારો પોતાનો બનશે ત્યારે તે સમ્યક જ્ઞાન બની જશે. આનંદગંજીની આ એક જ લાઈન, તમે ઘેર બેઠા કમાવો ચેતનજી બારણે મત જાજો, એને સત્યપણે અનુસરવામાં આવે તો પણ સમ્યક દર્શન જ્ઞાનનો અનુભવ થઈ શકે એમ છે. વિપશ્યના ધ્યાન સાધનામાં જો કોઈ તટસ્થ બને આગળ વધે તો આ અનુભવ થઈ શકે તેમ છે. ચોથી કડીમાં કવિશ્રી કહે છે કે તારા ઘરમાં ધુતારા પેઠા છે, તેને બહાર કાઢો અને પ્રીતમ પ્યારા તમે એનાથી ન્યારા રહો. કોણ છે આ ધુતારા? કાળ, ક્રોધ, ઈર્ષ્યા, માયા, કપટ, રાગ, દ્વેષ, જૂઠ, હિંસા, ચોરી, વ્યભિચાર, આગ્રહ, અહંકાર, કોણ નથી જાણતું આ વાત? જન્મ્યા ત્યારથી સાંભળતા આવ્યા છીએ કે કસાયોને કાઢો, પણ જન્મથી અત્યાર સુધીનું સર્વૈયું કાઢીએ તો ખબર પડે કે આને કાઢવામાં આપણે કેટલા સફળ રહ્યા. કોઈ કહે છે મારો ક્રોધ જતો રહ્યો, પણ એ તો સળી કરો ને છંછેડાય નહીં ત્યારે ખબર પડે, એમને તો બધા શાંત જ છે. કેમ આ ક્રાત ક્રોધ માન માયા ઓછા નથી થતા? કેમ કે ફક્ત શબ્દોમાં જ્ઞાન રહી ગયું, ધ્યાન સાધનામાં ઉતર્યા જ નહીં, માટે અનુભવ જ્ઞાન પેદા થયું નહીં, કે કોઈ દુર્ગુણો પાતળા પડ્યા નહીં, નાશ પામ્યા નહીં. પાંચથી સાત કડીમાં કવિશ્રી કહે છે કે 57 પ્રકારના સંવર તથા 23 પ્રકારના ઇન્દ્રિયોના વિષયોને ઘરમાંથી બહાર કાઢો, પછી અંદરથી અનુભવ જાગશે. 16 પ્રકારના કસાયો અને 18 પાપસ્થાનકથી પાછા હટો તો 8 પ્રકારના કર્મ બંધનમાંથી બચી શકશો, અને તો જ 4 પ્રકારની ગતિને ચકચૂર કરી 5મી મોક્ષ ગતિ પામશો. આધ્યાત્મ યોગી આનંદગંજી કહે છે કે તારામાં વિવેકનો દીવો કરી મિથ્યાત્વ અંધકારને દૂર કર, તારી વૃત્તિઓને ભૂત ભવિષ્યમાં ભાગવા નહીં દે, બારણે મત જા. તારા આત્માનો ઉપયોગ આત્મામાં જ રાખ, વર્તમાનમાં જ રહે અને આત્મ સાધનામાં લાગી રહે તો મહાવીરનો અનુભવ એ તારો પણ અનુભવ બની શકે છે. પણ કરો તો પામો, ફક્ત શબ્દો કહેવા સાંભળવાથી તો શબ્દ જ્ઞાન મળશે, શબ્દ જ્ઞાન અહંકાર જન્માવશે. આ અહંકારને ટાળો. હું બધું જ જાણું છું, મને બધી ખબર છે, હું તો આ ભણી ગયો છું, હું તે ભણી ગયો છું. આ મિથ્યાત્વ રૂપી અહંકારને દૂર કરો અને વિવેકનો દીવો કરો તો પછી અનુભવ સાથે માલો. આવું કોણ કહે છે? ખુદ આનંદગંજી મહારાજ, જેમણે પોતે ઉચ્ચ ભૂમિકાની આત્મસાધના આત્મ અનુભવ પ્રાપ્ત કર્યો છે. જેવો પોતાના શિવ સ્વરૂપનું ધ્યાન કરીને સમ્યક દર્શન પ્રાપ્ત એવા પોતાના જ આત્માને નમસ્કાર કરતા કહે છે, અહો અહો હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે. એ જ આપણને આવું કહી શકે કે અનુભવ સાથે માલો. આઠમી કડીમાં કહ્યું છે, ફક્ત શબ્દો સાથે નહીં, અનુભવ સાથે માલો. નવમી કડીમાં કહે છે કે આ સુમતિ એટલે કે સમ્યક જ્ઞાનથી મિત્રતા કરો અને દૂરમતિ એટલે અજ્ઞાનનો છેડો પાડી નાખો, તો જ મુક્તિ ગઢ પામી શકશો. વળી દસમી કડીમાં ચેતવે છે કે આટલી ધ્યાન સાધના કરતા પાછી મમતા આડે આવીને ઉભી રહેશે, મમતાને મારો, નહીં તો જીતી બાજી પણ હારી જશો. પછી ભવનો પાર કેમ પામશો? છેલ્લે પોતાનો અનુભવ કહે છે, શુદ્ધ દેવગુરુની કૃપાથી મારો જીવ કંઈ ઠરીઠામ થાય છે, અંતર્મુખ થાય છે, બાર ભાગમ ભાગ નથી કરતો, તો આનંદમય આનંદ ઘનમય થાય છે, અપૂર્વ આનંદે મહાલે છે. માટે હે જીવ, તું બારણે મત જા દે. કોઈએ સાચું કહ્યું છે કે બોલે ઈ બીજો નહીં પરમાત્મ પોતે, અણસમજુને આંધળા દૂર દૂર ગોતે. લાંબે લાંબે અહીંયા અને ત્યાં ભાગીને આત્માને શોધવા જાઓ છો, પરમાત્માને શોધવા જાઓ છો, એ પરમાત્મા ક્યાંય નથી. આ બોલે એ બીજો નહીં, આ જે બોલે છે એ પરમાત્મા જ બોલે છે. અંદર પરમાત્મા નહીં હોય તો આ પૂજગલ બોલી શકશે નહીં. મુનિ થયો, વાચક થયો, સુરી થયો બહુવાર, ન થયો મૂરખ આત્મા અંતર્મુખ અણગાર. તો આવા મહાપુરુષોની આવી ઉત્તમ સજ્જાયો પ્રતિક્રમણમાં ફક્ત સુંદર રાગથી ગાઈને મૂકી દેવા માટે નથી, પણ જો ધ્યાન સાધનામાં ઉતરી સાક્ષાત્કાર કરાય તો જ આનો પાર પામી શકાય એમ છે. એનો એક એક શબ્દ અનુભવમાં આવી શકે એમ છે. આવા આત્મદર્શી આત્મ અનુભવી આનંદગંજી મહારાજને કરોડો કરોડો નમસ્કાર. ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. હવે આપણે પાંચમી સજ્જાએ જોઈશું. આપણે પહેલી લીધી જીવદયાની સજાય, એનું વિવેચન થયું. પછી બીજી આઠમતની સજાય, ત્રીજી આપ સ્વભાવની સજાય એ સમજાવી, ચોથી લીધી આપણે આત્મોપદેશની સજાય, એનું વિવેચન થયું. અને હવે લઉં છું ચિદાનંદજી મહારાજની એક નાનકડી પાંચ ગાથાની સજાય, પણ એ પાંચ ગાથામાં એને સંપૂર્ણ જીવનનો સાર આપી દીધો છે, આધ્યાત્મનો સાર આપી દીધો છે. અને બહુ સમજવા જેવી સજાય, જાણવા જેવી સજાય. પેલા હું સજાય બોલી જાઉં છું અને પછી એનું વિવેચન કરું છું. અવધુ નિરપક્ષ વિરલા કોઈ, દેખ્યા જગત સહુ જોઈ, સમરસ ભાવ ભલા ચિત જાકે, થાપ ઉથાપન હોય. અવિનાશી કે ઘર કી બાતા, જાનેંગે ન રસોઈ. રાવ રંક મેં ભેદ ન જાને, કનક ઉપલ સમ લેખે, નારી નાગણી કો નહીં પરિચય, સો શિવ મંદિર દેખે. નિંદા સ્તુતિ શ્રવણ સુણીને, હર્ષ શોક નવી આણે, તે જગ મેં જોગીશ્વર પૂરા, નિત્ય ચડતે ગુણ ઠાણે. ચંદ્ર સમાન સૌમ્યતા જાકી, સાયર જિમ ગંભીરા, અપ્રમત્ત ભારંડ પરે નિત્ય સુરગીરી સમસુચિ ધીરા પંકજ નામ ધરાય પંકસુ રહત કમલ જિમ ન્યારા ચિદાનંદ ઈશ્યા જન ઉત્તમ સો સબહી કા પ્યારા. આ સજ્જાયના રચયિતા ચિદાનંદી ઉત્કૃષ્ટ આત્મજ્ઞાની સ્વનામથી સાર્થકતાપૂર્વક સ્વચેતનાના આનંદરૂપ સ્વ આત્મ અનુભવના ઉપશાંત શાંત સાગરમાં ગંભીરતાથી સ્થિરતાથી અમૃતપાન આસ્વાદિત કરનાર એવા ચિદાનંદજીને વંદન કરીને આ સજ્જાયમાં તેઓ શું કહેવા માંગે છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. આ પ્રથમ ત્રણ લાઈનમાં તો વિપસ્યના ભરી પડી છે. આ ત્રણ લાઈન સમજશો તો જેને વિપસ્યના કરી છે તે સમજી શકશે કે શ્રી ચિદાનંદજીએ પણ એ જ વાત કહી છે જે વિપસ્યના વિદ્યામાં શીખવવામાં આવે છે. જુઓ, પહેલા એ વાત કહી દઉં કે કોઈ એ ન સમજે કે હું કોઈ વિપસ્યના વિદ્યાને આગ્રહી છું. ના, બિલકુલ નહીં. મને તો જે કોઈ વિદ્યા આત્મ અનુભવ તરફ લઈ જાય, જેનાથી આપણા કષાયો આપણા દુર્ગુણો પાતળા પડે તે મને ગ્રાહ્ય છે. વિપસ્યના વિદ્યામાં આગળ વધ્યા પછી મને જે કંઈ અનુભવ થાય છે ને તે વિદ્યા વિશે જે કંઈ જાણકારી છે તે જ વસ્તુ મને આપણા સૂત્રોમાં અર્થમાં સ્તવનોમાં સજાયોમાં ભરેલી પડેલી દેખાય છે. માટે હું એટલું જ કહું છું કે ફક્ત 10 દિવસ માટે આ વિદ્યા શીખી પછી દરરોજ એકાદ સામાયિક વાર એનો અભ્યાસ ચાલુ રાખવાથી આત્મ અનુભવ તરફ ડગ જરૂર મંડાશે. એક વસ્તુ ધ્યાનમાં રહે કે એ ધર્મના લોકોની માન્યતા શું છે શું નહીં એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. આપણા જૈન ધર્મની જે માન્યતા છે, જે ભગવાને કીધું છે, જે તત્વ દર્શન છે તે 100% ગ્રાહ્ય છે. 100% તે સંપૂર્ણ 360 ડિગ્રી પર છે. આપણે તો ફક્ત જેમ કે આ કોમ્પ્યુટર ક્લાસીસ શીખવા માટે જઈએ અને પછી ઘરે કોમ્પ્યુટર લાવી તેનો અભ્યાસ કરી આગળ વધીએ, તેમ ફક્ત 10 દિવસ આ વિદ્યા શીખવા માટે જઈને પછી નિયમિત ઘરે તેની સાધના કરતા આગળ વધવાનું છે. તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે બુદ્ધ ભગવાને બોધિ પ્રાપ્ત કરતા પહેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનનો ચતુર્યામ ધર્મ ગ્રહણ કર્યો હતો. બૌદ્ધ ગ્રંથોમાં પણ ચતુર્યામ સંવત ધર્મનો વારંવાર ઉલ્લેખ આવે છે. એટલે આ સમતામાં સ્થિર થવાની જે વિપસ્યના સાધના છે તે ઓરિજિનલી આપણી જ ખોવાઈ ગયેલી સાધના છે તે પ્રમાણિત થાય છે. તો જોઈએ આ સજ્જાયની પહેલી ત્રણ લાઈનનો અર્થ અને તેનો વિપસ્યના વિધિ સાથેનો સુમેળ. શ્રી ચિદાનંદજી કહે છે કે આખું જગત જોતા એવા નિરપક્ષ, એટલે કે જેને કોઈની સાથે પક્ષપાત નથી, જેના રાગમાં ખેંચાઈ જાય છે ને દ્વેષમાં, એવા અવધુ, એવા નિરપક્ષ અવધુ, એવા વિરલા કોઈક જ હોય છે. જેને સુખ હોય કે દુઃખ, ચિત્તમાં સમતાનો જ ભાવ હોય છે. ન સુખ પ્રત્યે રાગ જગાવે છે કે આ પરિસ્થિતિ રહી જાય તો સારું, ન દુઃખ પ્રત્યે દ્વેષ જગાવે છે કે આ પરિસ્થિતિ ચાલી જાય તો સારું. બંને પરિસ્થિતિનો સમતા ભાવે શાંત સ્વીકાર, તેમાં થાપવું એટલે જોડવું ને ઉથાપવું એટલે એમાંથી કાઢી નાખવું, તોડવું. ન કાંઈ એમાં સ્થાપવાનું છે, ન કાંઈ ઉથાપવાનું છે. તારા તરફથી જે કાંઈ જોડવાનું છે, ન કાંઈ જોડવાનું છે, ન કાંઈ તોડવાનું છે. એવી રીતે જે અવધુ જે યોગી સાધના કરશે તે જ અવિનાશી કે ઘર કી બાતા જાનેંગે નરસોઈ. અવિનાશી એટલે આપણો આત્મા, જે ક્યારે વિનાશ નથી થવાનો. અને આત્માના ઘરની વાતો એટલે અંદર કેવા મન અને શરીરના પ્રપંચો ચાલી રહ્યા છે, એમાં કેવા રાગ દ્વેષ મારું મારું થઈ રહ્યું છે, કેવું ઉપનયવા વિજ્ઞયવા ચાલી રહ્યું છે, કેવા તરંગો ઉઠી રહ્યા છે. આત્માના આ ગૂઢ રહસ્યો એ જ અવધુ એ જ વિરલો જાણી શકશે જે વિરલો સાધનામાં જે કાંઈ કુદરતી રીતે બની રહ્યું છે તેમાં પોતાના તરફથી કાંઈ પણ વધાર્યા કે ઘટાડ્યા વગર થાપ ઉથાપન કોઈ સમતા ભાવે સ્વીકાર કરશે, કાંઈ પણ વધાર્યા કે ઘટાડ્યા વગર સમતા ભાવે સ્વીકાર કરશે. આ ઘડીનું આ જ સત્ય છે સ્વીકાર કરશે, એ જ વિરલો આત્મા અનુભવ આત્મા દર્શન પ્રાપ્ત કરી શકશે. હવે જુઓ, વિપસ્સના વિદ્યામાં પણ આ જ શીખવવામાં આવે છે. તારો શ્વાસ જેવો આવે છે જેવો જાય છે તેવો જ, એમાં કાંઈ પણ શ્વાસ વધારવાનો નથી ઓછો નથી કરવાનો, થાપ ઉથાપન કોઈ ન, એમાં કાંઈ મંત્ર રૂપ આકૃતિ જોડવાનું છે. સંવેદના જેવી પ્રાપ્ત થાય સુખદ હોય કે દુઃખદ સંપૂર્ણ સમતા ભાવે સ્વીકાર કર. સુખદ હોય તો રહી જાય એમ નહીં, દુઃખદ હોય તો ચાલી જાય એમ નહીં, એવી કોઈ અપેક્ષા વગર તારા તરફથી એમાં કાંઈ પણ જોડ્યા કે તોડ્યા વગર સમતા ભાવે સ્થિર થા, આ સાધના છે. થાપ ઉથાપન કોઈ, જો આમાં તારા તરફથી કાંઈ થાપ્યું કે ઉથાપ્યું કાંઈ જોડ્યું કે કાંઈ તોડ્યું તો આ વિધિનો લાભ મળી શકશે નહીં. એટલે જ હું કહું છું, જેવું છે એવું એક વખત બરાબર શીખી લો, પછી જાતે પ્રેક્ટિસ કરો. આગળ બીજી કડીમાં કવિ કહે છે કે જેણે જે અવધુએ અવિનાશીના ઘરની વાતો જાણી લીધી છે, એટલે કે જેને આત્મદર્શન સ્વદર્શન થઈ ગયું છે, તે વ્યક્તિ કેવો હોય? તો કહે છે કે એને રાજા કે ભિખારી કોઈના માટે ભેદભાવ હોતો નથી. જેને કંચન કથિર સમાન લાગે છે અને નાગણીની સમ એટલે નાગણી જેવી નારીનો પરિચય વધારવા જે ઈચ્છતો નથી, અને એવો જ વિરલો શિવ મંદિર દેખી શકે છે, એટલે કે સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન થઈ શકે છે. ત્રીજી કડીમાં કહે છે કે જે યોગી પોતાની નિંદા સાંભળીને નારાજ થતો નથી કે પ્રશંસા સાંભળીને હર્ષ ઘેલો બનતો નથી, એવા યોગીઓ હંમેશા ચડતે ગુંઠાણે હોય છે. વળી જેણે ચડતું ગુંઠાણું પ્રાપ્ત કર્યું છે તે કેવા હોય છે? તો કહે છે કે તેઓ ચંદ્ર જેવા સૌમ્ય શીતળ હોય છે, તેના મોં પરના કઠોર ભાવો ચાલ્યા ગયા હોય છે, તેમાં સાગર જેવી ગંભીરતા હોય છે, ચંચળતા નષ્ટ થઈ જાય છે, તેઓ હંમેશા ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત દશામાં હોય છે, પર્વતની જેમ અડગ તથા ધૈર્યવાન હોય છે, જેમ કાદવમાં જન્મવા છતાં પંકજ એટલે કે કમળનું ફૂલ કાદવથી અલિપ્ત રહે છે, તેમ આવા વિરલા યોગી જેણે આત્મદશાને પ્રાપ્ત કરી છે તેવા સંસારરૂપી કાદવમાં રહેવા છતાં સંસારની મોહ માયાથી કમળની જેમ અલિપ્ત રહે છે, અને આવા ઉત્તમ મહાનુભાવો સહુને પ્રેમ કરે છે, સહુના પ્યારા હોય છે. શ્રી ચિદાનંદજીએ આ નાનકડી સધ્યાયમાં કેવી ઉત્તમ કેવી ઉત્કૃષ્ટ કેવી સ્વ અનુભવની વાત કરી છે. આવા મહાત્મા માટે આત્મા અહો અહો બોલતા થાકતો નથી. શ્રી ચિદાનંદજીને આ સધ્યાયને અનુરૂપ બે વાક્ય કહીને આ પાંચેય સધ્યાયનાની પૂર્ણાહુતિ કરીશ. અલગ અલગ ઓડિયોમાં પાંચે સમજાવી છે. ત્રણ અક્ષરને ઓળખો, બે ગુરુ લઘુ એક, સિદ્ધિ લેતા મોક્ષ છે, ઉલટી દુર્ગતિ દેત. ત્રણ અક્ષરનો શબ્દ છે સમતા, તો સિદ્ધિ લો એટલે કે સમતા ધારણ કરો પ્રાપ્ત પરિસ્થિતિમાં, જે પરિસ્થિતિ હોય એમાં, તો મોક્ષ સુધી પહોંચાડી શકે છે, અને જો ઉલટી લ્યો તામસ તો દુર્ગતિમાં પટકી દે છે. તો આ ત્રણેય સજ્જાયો ઘણી વાર સાંભળો, એના એક એક શબ્દને એક એક વાક્યને અંતરમાં ઉતારો, એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરો તો ચોક્કસ આગળ વધશે. મારા 15 વોટ્સએપ ગ્રુપ ચાલે છે, એક ટેલિગ્રામ ગ્રુપ ચાલે છે, બધામાં આ સજ્જાયોનું વિવેચન આપ્યું છે. તમે ટેલિગ્રામ ગ્રુપની લિંક મંગાવીને એમાં જોઈન થઈ જાઓ તો આગળનું આ બધું બધા જ ઓડિયો તમને સાંભળવા મળશે, જેમાં ફક્ત જિજ્ઞાસુઓના સવાલ આવે અને હું ઓડિયો પર જવાબ આપું, તમે તમારા ટાઈમે સાંભળી શકો છો. બાકી મારી 3 બુક બહાર પડી ગઈ છે, પ્રશ્નોત્તર તમારા ભાગ 1 ભાગ 2 ભાગ 3 ગુજરાતીમાં અને ભાગ 1 અને 2 હિન્દીમાં ટ્રાન્સલેશન થયું છે, એ પણ તમે મેળવી લો. ગ્રુપની લિંક અથવા તો ગ્રુપમાં જોઈન થવું હોય તો તમે કોઈ પણ એડમિનજીને તમે મેસેજ કરો તો એ તમને મોકલી આપશે. અને એ રીતના તમે આ મેળવી અને એમાં દાખલ થઈ જાઓ તો તમને નવા ઓડિયો સાંભળવા મળશે. અને ભલે તમે વોટ્સએપ ગ્રુપમાં હોય તો પણ એકવાર ટેલિગ્રામમાં જોઈન થાવ તો આગળના બધા ઓડિયો તમને સાંભળવા મળશે. અને આ સવાલ જવાબ વાંચશો, મારા બધા જ ઓડિયોની પોડકાસ્ટ બની છે અને પોડકાસ્ટની લિંક મંગાવી લો. તમને જે જોતું હોય તે કોઈ પણ એડમિનને ફોન કરો, તમને મળી જશે. તો એમાં તમને પોડકાસ્ટની લિંકથી તમને 500-600 ઓડિયો સવાલ જવાબને સાંભળવા મળશે. ઓકે, દિસ ઓડિયો ઇઝ બાય સુબોધિ મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 88500 88567.